તારીખ 14/3/1968 શ્રી સમીર સારની 320મી ગાથાની શ્રી જયસેન આચાર્ય કર તાત્પર્ય વ્રત ટીકાનો ગુજરાતી અનુવાદ પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવશ્રીનું પ્રવચન સવારનું.
નમો લોય સવયંતાણમ નમો લોય સવિદાનમ નમો લોય સવાયરિયાન નમો લોય સૌજાયાનમ નમો લોય સવ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિન કામદં મોક્ષદં શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય વિભાવ નિર્ધનિદાતા
જયચંદ આચાર્ય ધ્યાન શુદ્ધાત્મા પરિણામ સદુકુ ઇત્યાદિ પર્યાય નામ છે. શું કહ્યું ત્યાં બે વાત કહી કે આ આત્મા છે વસ્તુ એક છોટું ગુણ એનું દ્રવરૂપ તો ધ્રુવ ચિદાનંદ શાશ્વત અખંડ આનંદ ભૂપ હોય એની પર્યાયમાં એટલે અવસ્થામાં તેનો અનુભવ થાય. વસ્તુ છે શાશ્વત છે એ અનુપમ અવિનાશી નાશ ન થાય એવું જે તત્વ ધ્રુવ એ દ્રવ કહેવાય. દ્રવ નામ વસ્તુ કાયમ રહેવા વાળી ચીજ અને એની વર્તમાન અવસ્થા થાય પર્યાય થાય જેના આનંદનો અનુભવ થાય અથવા સંસારના દુઃખનો અનુભવ થાય એને પર્યાય કહે છે. એ ન હોય તો દુઃખનો અનુભવ અને દુઃખના નાશનો અનુભવ કરી અને આનંદનો અનુભવ પ્રગટ થઈ શકે નહીં. બાકી વસ્તુ દ્રવ્યને પર્યાય સ્વરૂપ છે એમ તેનું સિદ્ધિ છે. એમ જ્યાં સુધી એના જ્ઞાનમાં બે પડખા છે ન આવે ત્યાં સુધી વાસ્તવિક તત્વનો સ્વીકાર જ્ઞાનમાં ન આવે. સમ્યક દર્શન તો એને ન થાય. વસ્તુ છે વિકાર રહેનાર સત શાશ્વત પ્રભુ સત સદાનંદ સત શાશ્વત પોતે જ્ઞાન ને આનંદ ના સ્વભાવ થી ભરેલો ધ્રુવ સ્વભાવ છે તેને
જ્ઞાન
કરતી હું કે સમજાણ થાય માથું આવ્યું છે એનેથી આ શરૂ થાય. હવે અહીં તો એમ કે છે કે એવો જે ભગવાન આત્મા પૂરણ શુદ્ધ સત સત શાશ્વત એવું જે દ્રવ્ય છે વસ્તુ અને એની અવસ્થા હાલત પર્યાય દિશા એને ચાર ભાવે ઓળખાવી વસ્તુ ધ્રુવ વિકાસ એને પરમ પરિણામી એટલે વસ્તુ સહજ સ્વભાવ સ્વીકાર છે એને પરમ પરિણામી સહજપણાના ભાવે એને ઓળખાય અને એની જે અવસ્થાઓ છે મિથ્યાવસ્થા સમ્યક અવસ્થા શુદ્ધિની વૃદ્ધિ અવસ્થા અને શુદ્ધિની પૂર્ણ અવસ્થા એ બધી અવસ્થાઓને ચાર ભાવ દ્વારા ઓળખાય ઉદય ઉત્સંગ શોકને ખાય આ વસ્તુની સ્થિતિ છે. એવી વસ્તુની સ્થિતિ જ્યાં સુધી એના લક્ષમાં ન આવે ત્યાં સુધીનો પ્રયોગ એનો બધો નિર્થક જાય. સમજાય છે કારણ એથી આને પહેલી વસ્તુને દ્રવ્ય કે વસ્તુ અને પર્યાય કે અવસ્થા બે થઈને આખો પદાર્થ છે. બે ન હોય તો એટલી અવસ્થા હોય તો એ અવસ્થા કોને આધારે અને એકલી ચીજ જ હોય, ધ્રુવ જ હોય તો કાંઈ કોનામાંથી થાય? વસ્તુમાં કાંઈ હોય નહીં. સમજાવું કાંઈ, જેને આત્મધર્મનું કાર્ય કરવું છે અને વિકારરૂપી અધર્મનું કાર્ય જે અનાદિથી થઈ રહ્યું છે, એ અધર્મરૂપી કાર્ય કહો કે પર્યાય કહો કે અવસ્થા કહો, એનો નાશ કરીને એ માન કીધું કે એ વસ્તુને તાલાદી લબ્ધિ ના વચ્ચે, એનો અર્થ નહોતો આવ્યો બરાબર. એ આજની ભાષા અને કાલ લબ્ધિ બેના અર્થ પ્રધાન થઈ ગયા હતા. આત્મા વસ્તુ જે ચિદાનંદની ખાંડ ધ્રુવ અને એની વર્તમાન અવસ્થા ચાર ભાવ વાળી, એમાં ક્યાં ભાવે મુક્તિ થાય એનો આ પ્રયાણ મન જા. સમજાવું કઈ કે છે કે ભગવાન આત્મા વસ્તુ જે સત 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 શાશ્વત બિરાજમાન, એની વર્તમાન અવસ્થાનું પ્રગટ થવું ધર્મનું. આમ તો પ્રગટ અવસ્થા અનાદિની છે, પણ એ પુણ્યને પાપ અને ભ્રાંતિ હું એવી અવસ્થા અનાદિની છે, એ દુઃખરૂપ છે, અધર્મરૂપ છે. આત્માને હેરાન કરનાર, ચાર ગતિમાં રખડાવનારી દશા છે. એ દશા ચડે ત્યારે કે કાળાદી લગતી વસ્તુ તેના અંદર, એટલે કે પોતાનું આત્મા ભગવાન ધ્રુવ ચૈતન એના ઉપર વર્તમાન દશાનું લક્ષ જાય. વર્તમાન દશાનું લક્ષ પર ઉપર અનાદિથી છે. પુણ્યને પાપ, કામને ક્રોધ, દયાને દાનને સંયોગ એના ઉપર લક્ષ છે કે અધર્મ દશા છે. એનું લક્ષ અંતરમાં જાય, લક્ષ તો દશા છે, એ દશા અંતરના લક્ષમાં જાય, આ ચિદાનંદ સ્વરૂપ આનંદ પરિપૂર્ણ છું એવી જે અવસ્થા સ્વરૂપથી થતીને સ્વમાં આવે, ત્યારે તે દશા જેને સંગત લક્ષણ જ્ઞાનને ચારિત્ર જ્ઞાનમાં કહેવામાં આવ્યા. સમજે છે કાંઈ? ભગવાન આત્મા પૂર્ણ આનંદમ, એની એકાગ્રતા વર્તમાન દશાની, તેમાં એકાગ્રતા એ કાળાદી લબ્ધુ વચ્ચે થાય છે. એટલે કે અંતરના સ્વભાવ સન્મુખના પુરુષાર્થ દ્વારા એ પાંચે પર્યાયો તે સમય પ્રગટ થાય. પાંચેટને એ સ્વભાવ સન્મુખ છે એટલે સ્વભાવ પર્યાય પ્રગટ થઈ, પુરુષાર્થની દશા પ્રગટ થઈ. એ સમય પ્રગટ થવાની હતી તે કાળને ખ્યાલમાં આવ્યો, અને નિયત એ ભવિષ્યતા પણ એ સમયની હતી એમ ભાવનો ખ્યાલ આવ્યો, અને તે સમયે સ્વભાવ સન્મુખના પુરુષાર્થ દ્વારા દ્રષ્ટિ જ્યાં સંયત થઈ, ત્યારે તે ક્ષણે કર્મના સંયોગનો પણ અભાવ છે અહીંયા એમ ખ્યાલમાં. જીવી તો વાત છે, બધી જીવી છે, જે આખું પાનું જે જીવન છે, આ તો થોડું 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 લોકો મૂળ તત્વની વાત છે. એટલે એને સમજવા માટે ઘણી એકાગ્રતા, ઘણો પ્રયત્ન અને ઘણી અંતરમાં સાવધાન હોય ત્યારે તે સમજાયું ચીજ. સમજાવું કારણ કે છે એ કાળાદી લબ્ધિ વસે, એ શક્તિ જે છે જગતના દોષ થવાને લાયક, એની વ્યક્તતા પ્રગટ થાય છે. એ પ્રશ્ન હતી કે શક્તિ ગુણ ને પર્યાયની, પર્યાયમાં શક્તિ હતી, પર્યાયને વ્યક્ત થાય છે. સમજાવું કાંઈ? ત્યારે આ જીવ પોતાના શુદ્ધ સ્વભાવના સન્મુખનો પુરસાદ છે ને એનું નામ એ આવે છે ભગવાન આત્મા પૂર્ણ અનંત અમૃતના રસનો સરોવર દરિયોથી બરોબર તો કર્યા ને કે છે ભગવાન આત્મા ધ્રુવ નિત્ય સ્વરૂપ એ અમૃતનો દરિયો સમુદ્ર છે પૂરણ ક્ષેત્ર ભલે આત્મા હોય પણ ભાવના સ્વભાવની અપરિમિતતા અનંતતા અચિંતતા બેહદતા એવા સ્વભાવથી ભરેલો પદાર્થ છે આ ભગવાન એવો છે એવા આત્મા પર સન્મુખ થઈને પુરુષાર્થ દ્વારા જી અવસ્થા પ્રગટ થાય હું શેની કે હું એ પૂર્ણ શુદ્ધ આનંદ થઉં એની સન્મુખની પરમાત્મા કહ્યું છે ને જીવ સહજ શુદ્ધ પરિણામી ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યના નિજ પરમાત્મા દ્રવ્ય પોતાનો પરમાત્મા બીજો પરમાત્મા નહીં એ નાખી નિજ પરમાત્મા શબ્દ વાપર્યો છે પરમાત્મા જે થઈ ગયા અને ભો એના ઉપર લક્ષ દીધે કઈ આત્માનું કલ્યાણ થતું સમજાવું કઈ પર પદાર્થ ઉપર લક્ષ કરતા ચાહે તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના પરમાત્મા સિદ્ધ થયા હો એના ઉપર લક્ષ કરતા તો વિકલ્પ જ રાગની જ ઉત્પત્તિ થાય સમજાય છે કાંઈ તેથી એમ વાતનું છે કે તે નિજ પરમાત્મા ગ્રહ ભગવાન શુદ્ધ સ્વરૂપ કર્મ સ્વભાવ ભાવ તેઓ જે પરિણામી કેટલે સ્વભાવ ભાવ લક્ષણ વાળો નિજ પરમાત્મા ગ્રહ પોતાનો નિજ કર્મ સ્વરૂપ ગ્રહ વસ્તુ એની સમ્યક શ્રદ્ધા એની સન્મુખની અંતરની રૂચિ શ્રદ્ધા પોષણ પ્રતીકમાં આ ચીજ આખી પૂર્ણ આનંદ છે નિજ પરમાત્મા સ્વરૂપ હું છું એવી અંતરના જ્ઞાનના ભાનમાં પ્રસ્તુત થઈ તેને સંગત દર્શનની પર્યાય અવસ્થા નવી થઈ એમ કહેવામાં એને શૂન્ય જ્ઞાન ભગવાન નિજ પરમાત્મા દ્રવ્યનું જ્ઞાન જો ભાષા બીજા અહંતો સિદ્ધો પરમાત્મા થયા એનું ધ્યાન નહીં એનું જ્ઞાન નહીં મિત્રો એના પાસે નહીં આ નિજ પરમાત્માનું જ્ઞાન એટલો જ્ઞાનનો જો ચૈતન બિંબ બેહદ સ્વભાવ છે એનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન નિજ પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ તેનું સ્વરૂપનું જ્ઞાન એને મોક્ષનો માર્ગ એનો એ જ્ઞાન ભાગ કહેવામાં અને અનુસરણ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ તેની શ્રદ્ધા જ્ઞાન સહિત તેનું આચરણ એટલે અંદર ફરવું એ આચરણ એટલે આચાર એમાં રમવું તેનું જે ચારિત્ર એ ત્રણ છે તેને પર્યાય કહેવામાં આવે છે કારણ નવી પ્રગટ થઈ ને વિકાર વસ્તુ છે ધ્રુવ અને આ છે અનુચરણરૂપ પર્યાય પ્રણય છે પોતાની વિકાર અવસ્થા રૂપે જે અનાદિથી પ્રણમતો થતો હતો એ પૂર્ણાનંદ પ્રભુના સ્વરૂપના લક્ષ્યે શુદ્ધ અવસ્થા રૂપે આનંદ અવસ્થા રૂપે પરમાનંદના વેદન અવસ્થા રૂપે થયો એ પર્યાય પ્રણય છે ભાષાને સમજાવું કાંઈ તે પરિણામ તે મોક્ષના માર્ગની દિશા એ શુદ્ધ ધ્રુવ ચૈતન વસ્તુ સહજ પરમાત્માની પ્રતીક જ્ઞાનને રમણતા સ્વસન્મુખની તેને શું કહેવું કે પેલા પાંચ ચાર ભાવમાં મોક્ષનો ભાવ છો એમ બતાવવું છે ને ચાર ભાવમાં કયા ભાવે મોક્ષ હોય છે એવું કરવું છે એ ઉદય પણ પાપના કામકૃતનો ભાવ એ કઈ મોક્ષનું કારણ એની વાત ન લીધી અનાદિનો સુખ સંઉક્ષમે એની વાત નથી અત્યારે આ તો આત્મા સન્મુખની અંતરદ્રષ્ટિ થઈને પહેલો ઉક્ષમ ભાવ પ્રગટ થાય છે ઉપસન કરે છે, શાંતિમાં કરે છે, એને મોક્ષનો માર્ગ કહ્યો કે પર્યાયને શુદ્ધ ઉપયોગ કર્યો કે અવસ્થાને શુદ્ધ આત્માનુભૂત અભિમુખ પર્યાય કહી અને એ આત્મા ધ્રુવની જે શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા થઈ એને પરમ યોગ કહેવામાં આવે છે. આ યોગ યોગ કરે છે ને લોકો, યોગ કરો, યોગ સાધવો, બીજો યોગ નહીં, બધા નિષ્ફળ વાતું થાય. ભગવાન આત્મા ધ્રુવ પૂર્ણાનંદ પ્રભુ દ્રષ્ટિમાં લઈ એના એકાગ્ર થવું, મહાસત્તા ચૈતન્ય લક્ષમાં લઈને એકાગ્ર થવું, એની દશા એ પ્રણમેલા આત્માને યોગી કહેવામાં આવે છે અને એ દશાને પરમ યોગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એને આજ્ઞા ભાષાથી, કાલ સાધારણ ભાષા એથી આજ્ઞા એટલે વ્યવહાર આવ્યો હતો, એટલે કે જે શાસ્ત્રમાં જગતના બધા પદાર્થોનું વર્ણન સ્પષ્ટીકરણ હોય તેને આજ્ઞમ કહેવામાં આવે છે, અને જે શાસ્ત્રમાં આત્માની મુખ્યતાથી અધ્યાત્મ આશ્રય કથન હોય તેને અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મ ભાષા કહેવામાં આવે. સમજાણું કાંઈ? કે છે ભગવાન આત્મા પોતાના પૂર્ણાનંદ પ્રભુના સ્વરૂપને તે ભેટે છે, પર્યાયથી એમાં એકાગ્ર થાય છે, તે પર્યાય કહો, અવસ્થા કહો, પરિણમન કહો, દશા કહો, તેને શાસ્ત્ર ભાષા એ ઉપસમિક સૂક્ષ્મિક ને ક્ષાય કહેવા ભાવત્રય કહેવામાં આવે છે. એ આજ્ઞા ભાષા એને ત્રણ ભાવ કહેવામાં આવે, ઉપસમ શરીરને વસ્તુ તરફ શરીરને નિર્વિકલ્પ દશા થઈ, એનાથી વળી સૂક્ષ્મ જેવી વિકલ્પ છે થોડો અને થોડી નિર્મળતા પણ સાથે, એને ક્ષયોક્ષમ દશા, પણ જે નિર્મળ દશા છે એ મોક્ષનો માર્ગ છે. સમજાવું કાંઈ? તદ્દન નિર્મળ દશા થાય એને ખાય કહે છે. એ ત્રણ ભાવે તેને રોકાવામાં આવે છે. આજ્ઞમ ભાષા જેમાં વિશ્વનું આખું દર્શન, વિશ્વનું આખું દર્શન, સમસ્ત પદાર્થનું સારું બધું દર્શન, તે વ્યાખ્યાને અને તે કહેનારના શાસ્ત્રને આજ્ઞમ કહેવામાં, આજ્ઞમ ભાષા તેને આમ કહેવું, અને અધ્યાત્મ ભાષાથી એટલે અંતર આત્માના આશ્રય જેની વ્યાખ્યા ઘણી શાસ્ત્રમાં છે એવા શાસ્ત્રને અધ્યાત્મ કહીએ. એ અધ્યાત્મ ભાષા એ આ પરિણામને શું કહેવા કે શુદ્ધાત્મા વિમુખ પરિણામ. ભગવાન શુદ્ધાત્મા છે શ્રીકાળ ધ્રુવ, એના અભિમુખ સન્મુખની અવસ્થા તેને મોક્ષના માર્ગની પર્યાય કહો, શુદ્ધાત્મા વિમુખ પર્યાય કહો, એને પરમ યોગ કહો, એને પરમ ધ્યાન કહો, એને પરમ સ્વાધ્યાય કહો, એને મૂળ તપ કહો. આ તપો સ્વતંત્રથી તપ ભગવાન ચિદાનંદના પ્રતાપનું સ્વરૂપ ભર્યું છે, એમાં એકાગ્ર થતા જે શુદ્ધતા આનંદની શાંતિની પ્રગતિ એને મૂળ પરમાત્મા એને તપ કહે છે. એ શુદ્ધાત્મા વિમુખ પરિણામ કહો કોને? મોક્ષના માર્ગને. મોક્ષ માર્ગ એ પર્યાય છે. મોક્ષ માર્ગ કંઈ સ્વીકારી દ્રવ નથી, સ્વીકારી વસ્તુ તો ધ્રુવ છે. એને અનુભવીને ફરીને એકાગ્ર થાય એવી દશાને મોક્ષનો માર્ગ, પર્યાયને અવસ્થાને ધ્રુવના તરફથી ઢળેલી દશા, એ ધ્રુવમાં ઢળેલી દશા. ધ્રુવ ચૈતન્ય ભગવાન, ધ્રુવ સામાન્ય, એને ધ્યેયમાં લઈને જે પ્રગટેલી દશા એ અવસ્થા છે. નદી પર્યાય છે, નદી પર્યાય મિથ્યાનો નાશ થઈ અને નદી દશાના આનંદની દશા પ્રગટ થાય તેને અહીંયા અધ્યાત્મ ભાષા એ શુદ્ધાત્મ અભિમુખ પર્યાય કહે છે. જેવો અપગ્રેડ અને પર્યાયનું આવું કરું છે શુદ્ધાત્મા ઉદ્રવ છે વસ્તુ કાયમ રહેનારી અને અભિમુખ થયેલા પરિણામ તે પર્યાય છે. સમજાનું કાંઈ તેને શુદ્ધુટલું શુદ્ધુટલું જે શુદ્ધાત્મા વિકલ્પનો વેપાર હતો આત્મદ્રવની વર્તમાન અવસ્થામાં જે પુણ્યપાપના દયાદાન વ્રતભક્તિના આદિના વિકલ્પો રાગનો વેપાર હતો એ તો અશુદ્ધ ઉપયોગ આચરણ હતું અને અશુદ્ધ ઉપયોગ આચરણથી અધર્મ ભાવ હતો. ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ વસ્તુ નિત્યાનંદ પદાર્થ એનું લક્ષ્ય કરીને જે દશા પ્રગટ થાય તેને અહીંયા શુદ્ધ ઉપયોગ આત્મધર્મ વિતરાજી ભાવ સાચી સામાયક સાચી તીર્થંકર દેવ કેવળીની સ્તુતિ કેવળીની સ્તુતિ એને કહે છે. સમજાવું કાંઈ એને નિશ્ચયનો મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. ઉપયોગ છે ને ઇત્યાદિ કર્યા એના પાંચ નામ તો એક ગ્રંથસંગ્રહમાં છે. મોક્ષ માર્ગની અવસ્થાના શુદ્ધ ઉપયોગના પાંચ નામ આ તો બે નામ બન્યા બધું ઇત્યાદિ કહી દીધું. સમજાણું કાંઈ તો ભગવાન નિધાન સત્કૃતિ શુદ્ધ સાહેબ આત્મા પ્રભુ ધ્રુવ એની વર્તમાન દિશા પરતર જે ઢવતી હતી વિકાર ને દુઃખ ને પરના લક્ષે સુપાપના ભાવ એ દુઃખરૂપ દિશા એની હતી પણ રખડવાની દિશા એ દિશા એ જ્ઞાન થાય છે. અરે હું આ નહીં હું તો શુદ્ધ આનંદ ધ્રુવ ચૈતન્ય શાશ્વત વસ્તુ એવી શાશ્વત વસ્તુ જેવી છે તેવી પહેલી ખ્યાલમાં શાસ્ત્રથી ગુરુ તમે લીધી હોય પછી અંદરમાં જોડાણ કરે છે. જે દશા દ્વારા વસ્તુમાં જોડાણ થાય તે દશાને શુદ્ધ ઉપયોગના નામથી ઓળખાવે છે. મોક્ષના માર્ગ નિશ્ચય સાચો મોક્ષનો માર્ગ એટલે પૂર્ણ પવિત્રતા પ્રગટતી છે એનું આ કારણ છે. માટે તેને સાચો મોક્ષનો માર્ગ કહેવામાં આવે. સમજાણું કાંઈ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા એટલે સંજ્ઞા આપ્યું છું ને પરિણામી ભાવ સંજ્ઞા છે એમાં આવ્યું છું ને એટલે આને આ નામ આપ્યું છે. સંજ્ઞાવાળું તમે શુદ્ધ પરિણામી ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું અશુદ્ધ પરિણામી ભાવ એવું સંજ્ઞાવાળા છે એમ હતું ને બે વાર આવી ગયા થઈ ગઈ હવે આ પર્યાયને નામે આપે છે. એ છે ભગવાન આત્મા વસ્તુની મૂળ સ્થિતિ જે કાયમની છે ધ્રુવ એના અનંત શક્તિઓનું સત્વ છે એમાં એનામાં લક્ષ કરીને અંતરમાં એકાગ્ર થઈને લક્ષ કરે તેનો શું થયો કે કંઈક લક્ષ પરમાં હતું એ પક્ષોમાં લીધું કંઈક બદલ્યું હોય બદલવાનો જો સ્વભાવ ન હોય તો આ બની શકે અને બદલનાર કાયમ ન રહેનારું હોય તો કોના ઉપર દ્રષ્ટિ દઈને બદલવું. સમજાય છે કાંઈ અને બદલીને શુદ્ધ અભિમુખ પરિણામ શુદ્ધ ત્યાં અને અશુદ્ધ ગયા અશુદ્ધ ગયા, શુદ્ધ થયા, એ શુદ્ધ ક્યાં થયા જાણ? ધ્રુવ સ્વભાવ શુદ્ધ શુદ્ધાત્મા પરમાત્મા પોતે ધ્રુવ છે, એની સન્મુખ થતા એમાં થયા જાણ? સમજાણું કારણ વસ્તુની આ સ્થિતિ ને મર્યાદા એ સિવાય કોઈ કાંઈ પણ આગું પાછું કરવા જાય તો વસ્તુમાં વસ્તુ હાથ ચાલશે નહીં, અને રખડી મરજે ચોરાજીના અવતારમાં ધર્મને બાને પણ એને અનંતકાળ એવા ગાયા છે. વાસ્તવિક તત્વનું શું સ્વરૂપ છે એના જ્ઞાન વિના એને ક્યાં જોડાવવું, ક્યાંથી થવું એની એને ખબર પડી. એમ હોગે થવો આમ શું પણ કરે આમ ક્યાં છે એમાં લક્ષ્ય જેનાથી અહીંથી ઉઠાવવું, રાગ ને વિકાર માંથી લક્ષ ઉઠાવવું, ક્યાં લક્ષ કરવું? તું ચીજ છે ધ્રુવ કે નહીં? ધ્રુવ નિત્યાનંદ પરમાત્મા પૂરતે ધ્રુવ સત છે, એના ઉપર લક્ષ કરવું, તેથી પરલક્ષી દશાનો નાશ થાય છે, સ્વલક્ષી દશાની ઉત્પત્તિ થાય છે. તે દશાને શુભ ઉપયોગ વિતરાગ ભાવ ધર્મ ધ્યાન ભાવ ધર્મ ધ્યાન આ ધર્મ ધ્યાન કોઈ બીજી ચીજ નથી, સમજાણું કાંઈ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે એને આવા પર્યાય ને આવા નામ પમાય, સમજાણું કાંઈ શું કે છે જયારે હવે એ પર્યાય જો આ તો અલૌકિક માર્ગના રસ્તા બાપા હશે, સમજાણો વાસ્તવિક પદાર્થ એની અવસ્થાન એનું બદલવું, બદલીને નિર્મળ દશા થઈ અને નિર્મળ દશા થઈને પૂર્ણ દશા મુક્તિની પરમાનંદની પ્રાપ્તિ થવી, એ બધી અવસ્થાઓ છે. પણ એ અવસ્થા ધ્રુવ ચિદાનંદને આશરે થાય છતાં એમ કે છે હે એ પર્યાય પ્રગટ થઈ મોક્ષની મોક્ષના માર્ગની. શુદ્ધ ચૈતન્ય ધ્રુવ તત્વ સામાન્ય કાયમ રહેનારી શક્તિ અનંત ગુણો એકરૂપ વસ્તુ એનું લક્ષ થતાં એના સન્મુખ થતાં જે દશા પ્રગટ થઈ આનંદની શાંતિની નિર્વિકારી નિર્વિકલ્પ પર્યાય એક અવસ્થાને એ અવસ્થા અને ટીકાવી વસ્તુ પર્યાય શુદ્ધ પરિણામી ભાવ રક્ષણ શુદ્ધાત્મ ગ્રંથિ પ્રફલ્પિત ભિન્ન છે. શું કે છે કે ભગવાન આત્મા ધ્રુવ પરમ સ્વરૂપ ટીકાવી એમાં એકાગ્ર થઈને જે ધર્મની દશા શાંત દશા આનંદ દશા થઈ એ થઈ કે ત્રિકાળી ધ્રુવ સ્વભાવથી પરમ સ્વભાવ ત્રિકાળીથી એ અવસ્થા પ્રથમથી કોઈ અપેક્ષા ભિન્ન છે. સમજાણું કાંઈ કેમ કે અવસ્થાનો ભાવ છે વસ્તુ ત્રિકાળ છે એ અવસ્થા ત્રિકાળની સાથે તદ્દન અભિન્ન હોય તો તે મોક્ષ માર્ગની પર્યાય છે. એનો અભાવ થઈને જયારે મોક્ષ થાય ત્યારે જો આત્માના દ્રવ્ય સાથે તદ્દન એકમેક અભિન્ન થઈ ગયેલી હોય તો મોક્ષ માર્ગની અવસ્થા નો નાશ થઈને મોક્ષ થાય ત્યારે દ્રવ્યનો પણ નાશ થઈ આજે જીવન છે. એક તો પર્યાય વળી નાશવાન ને આત્માથી સ્વતંત્ર બિન નાશવાનનો અર્થ ભગવાન આત્મા પોતાના પંથે પીડ્યો અંત નિજ સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાન ને હમણાં પણ તેની નિર્મળ દશા થઈ એ પૂરણ જે મોક્ષ આત્માનો થાય, પૂરણ શુદ્ધ દશા, પૂરણ વિતરાગ પરમાત્માની દશા થાય એનું કારણ ખરું. પણ એ અવસ્થા વિકારી પરમ સ્વભાવ ભાવ એનાથી પર્યાય લક્ષ્યથી ભિન્ન છે. જો ભિન્ન ન હોય અને એક સમયનો અંશ આખો ત્રિકાળીમાં એકમેક થઈ જાય તો પર્યાય મોક્ષનો માર્ગ છે અપૂર્ણ, એનો નાશ થઈ પૂર્ણ મુક્તિ આત્માની આનંદ ઈચ્છા જયારે થશે ત્યારે એ પર્યાય રહેતી નથી. મોક્ષના માર્ગની અપૂર્ણ પર્યાય રહેતી નથી અને અપૂર્ણ પર્યાય લઈને બ્રહ્મને એકાકાર અભેદ હોય તો આ નાશ થતા બ્રહ્મનો પણ નાશ થઈ જાય. નિયમ વાંચે ભાઈ આપણે વસ્તુની સ્થિતિ આવી છે. આ સ્થિતિ આત્માને એ સ્થિતિ પર્યાય નહીં સમજે એને કોઈ રીતે સમજ દર્શન જ્ઞાન થશે નહીં. બરોબર છે કે જે પર્યાય શુદ્ધ પરિણામી કર્મ ભાવ લક્ષણ દરેક પરિણામ ત્રિકાળ વસ્તુ એવા લક્ષણ વાળું શુદ્ધાત્મ દ્રવ, એવા લક્ષણ વાળું ત્રિકાળી વસ્તુ એનાથી કોઈ અપેક્ષાએ પર્યાય કે ભિન્ન છે. અવસ્થાનો અંશ વિકારી પરિણામ સ્વભાવથી ભિન્ન છે. એકમેક થયો નથી. એકમેક થઈ જાય તો એક સમયમાં અંશભૂત આખું તત્વ થઈ જાય. સમજાય છે કાંઈ? મૂળ માર્ગના પેટાની વાતો છે કે ભાઈ જીવી છે ને હજી તો પર્યાય શું એને સમજાય નહીં. એમાં વળી કે મોક્ષ માર્ગનો પર્યાય પ્રગટ્યો એ વળી આત્માથી સ્વતંત્ર જુદી છે. ક્યાં રહેતી હૃદયભાઈ સત્તામાં આવે નહી. નર્મને કાન ખાને જાય ત્યાં એવી વાત મળે નહીં. આમ કરો તેમ કરો દૂર કરો જે ખુદ ન કરી શકાય એને કરો. એમ આણે તો કે છે ભગવાન તારા મૂળ માર્ગની વાત છે. સમજાવું કાંઈ? પ્રભુ આત્મા જયારે કાંઈક એની કરવું છે ને દશામાં કે વસ્તુમાં કરવું છે, વસ્તુ કરવી છે, વસ્તુ જે છે એને કરવી છે ટીકાળ એને શું કરવું, એની વર્તમાન દશામાં કરવાનું છે. અવસ્થામાં જો અવસ્થા ન હોય તો કરવું શું, અને કર્મ છે તો અવસ્થા છે. એ અવસ્થા પિતાળી આનંદ કર્મ પ્રભુને સન્મુખ થઈને જે અવસ્થા નિર્મળ શાંતિ પરમયોગ ધ્યાન વિકરાગ દિશા પ્રગટ થઈ એ અવસ્થા પૂરણ સ્વરૂપ ધ્રુવ છે પરમ સ્વભાવ. એ બે એક જ હોય, એક જ સ્થિતિ હોય તો એક સમયની અપૂર્ણ જે અવસ્થા છે એ મોક્ષ થતા પૂર્ણ અવસ્થા થતા અપૂર્ણનો નાશ થઈ જશે, દશાનો અભાવ થઈ જશે. જેમ નિંદી પીપરમાં ચોસઠ પોડી તીખાશ જે ટીકાવ પડી છે એનાથી આ પ્રગટેલી પચાસ પોડની તીખાશ, પચાસ પોરની તીખાશ એ પૂર્ણ જયારે પ્રગટ છે ત્યારે ચોસઠ પોડી પ્રગટ છે. શક્તિમાં પૂરણ છે, પ્રગટ છે ત્યારે ઘટે છે ને ચોસઠ પોડી પૂરી. એ ચોસઠ પોડી અવસ્થા છે, શક્તિ છે, દ્રવ છે, પ્રકાશ. એ અવસ્થા પૂરી ચોસઠ થાય છે ત્યારે પહેલાની પચાસ પોડી તીખાશ રહેતી નથી. પચાસ કોડી તીખાશનો અભાવ થાય છે અને ચોસઠ કોડી પર્યાયનો ઉત્સાહ પ્રગટ થાય છે. હવે કે છે કે જે પચાસ કોડી તીખાશ પડતી છે એ ત્રિકાળી ચોસઠ કોડીની સાથે જો એકમેક હોય તો 50 કોડીનો વ્યય થઈને 7 કોડી જયારે થાય છે તો અગ્રનો પણ જેવો નાશ હરીને આંભ્યું હોય એમાં આમ અગ્ર નો મારતા હોય કે છે ભાઈ આ દાખલો તો સમજાય છે કે નહીં એમાંથી આ દાખલાનો દાખલો તો સિદ્ધાંતને સહેલો કરવા દાખલો હોય છે પણ દાખલાને દાખલામાં અટકે તો બહુ સિદ્ધાંત સમજાય ઈશ્વરમાં 64 કોડી પૂરો રસ શીખો એમ આત્માના પૂરો આનંદ રસ પૂરો આનંદ રસ ભગવાન અતિન્દ્રિય આનંદનો રસ પણ પૂરો આત્મા છે એના અંતરના લક્ષ્ય થઈને જે અતિન્દ્રિય આનંદ પ્રગટરૂપ અવસ્થા થઈ એ જયારે પૂર્ણ અતિન્દ્રિય આનંદ 64 કોડી પ્રગટ થાય છે અંતરના લક્ષ્ય પૂરણ ત્યારે અપૂર્ણ આનંદની ઉપેક્ષા રહેશે નહીં સમજાય છે કે નહીં બે વાગી આ તો લોજિક થી પહોંચાડે તા એ છે જો આ સ્થિતિ તો જો આવું વસ્તુનું સ્વરૂપ છે એમ પણ સમજાવે છે અને તે અવસ્થા બિલકુલ મગમાં ને એને આ તો કઈ હોઈ શકે નહીં સમજવું સર્ગનું લોકનું અનુભવ કરવો એ કઈ હોય નહીં અને એટલી અવસ્થા નહીં માનનારા ધ્રુવને ન માને બહુ દાદી એટલી અવસ્થાને માને ધ્રુવ વસ્તુ ત્રિકાળ પડી છે એને ન માને તો કોઈ રીતે વસ્તુની સિદ્ધિ થાય નહીં એટલે કે છે કે ભગવાન આત્મા ધ્રુવનું બીન પીડ્યું છે આખું જેની પીપરમાં 64 કોડી વસ્તુ પૂરો પીડ્યો છે તો પ્રાપ્તની પ્રાપ્તિ છે હોય એમાંથી આવે કઈ કથરા ઘસેથી નથી આવતી હો કથરા ઘસેથી આવે તો કાંકરાની કોળખા દોઢ કોળ ઘસી નાખે નહીં તો ટીકા નીકળે ધૂળમાં ક્યાં ત્યાં હતી નીકળે સમજાણું કાંઈ એ પીપરના દાણે દાણે અંદરમાં 64 કોળો એટલે રૂપિયે રૂપિયો કે આખો ને હોવાના તીખો રસને લીલો રંગ પૂરો પૂરો એ પૂરો અને પ્રગટેલી દશા 50 કોરાદીની કે છે કે પૂરો અને 50 પ્રગટેલી પૂરી બે એક જ હોય આનો એક સમય છે આ ટીકાવી છે ભાવનો પણ એક સમયનો અંશ છે આમ ટીકાવી ભાવ છે હવે એ બે તદ્દન ભેદ હોય તો જેમ 50 કોરી શિખાશ અને હું 64 કોરું ધ્રુવ એકમેક હોય તો 50 કોડી ટીકાશ કરીને જયારે 64 કોડી થશે ત્યારે 50 કોડી ગઈ ભેગી ધ્રુવ પણ ભેગું જાણું સમજાણું કાંઈ આ તો અલૌકિક ચૈતન્ય તત્વની વાત છે ભાઈ એ પર્યાય શુદ્ધ પરિણામિક ભાવ લક્ષણ એનું જે શુદ્ધાત્મ રહે એ તો શુદ્ધ પરિણામિક લક્ષણ ટીકાવ સ્વરૂપે એનું લક્ષણ એવું જ તત્વદ્રવ છે વસ્તુ અને એની અવસ્થા જો મલિન હતી દુઃખરૂપ હતો સંસાર ભાવ વિકાર સંસાર એટલે કે બાળી છોકરા સંસાર છે એ પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપથી સંસ્કૃતિ હતી અને વિકારના પરિણામમાં આવ્યો અવસ્થામાં આવ્યો હતો એ દુઃખરૂપ દિશાને અહીંયા સંસાર કહે છે એ સંસાર દિશાને સ્વભાવના સન્મુખ દ્રષ્ટિ કરીને એ સંસાર દિશાનો વ્યય કર્યો અભાવ કર્યો અને નિર્મળ દશાની અવસ્થા ધર્મસ્થાનરૂપ ભાવ વિકરાગરૂપી ભાવ નિર્દોષ દશા ભાવ પ્રગટ કર્યો હવે કહે છે કે નિર્દોષ દશારૂપી જે અવસ્થા પર્યાય એ ત્રિકાળી દ્રવ સાથે એકમે સર્વથા અભેદ હો તો શું થાય એમ કહે છે કે પ્રથમથી જે ભીન છે સર્વથા એક પર્યાય દ્રષ્ટિ ભિન્ન છે સમજાણું કાંઈ શા માટે ભાવના રૂપ હોવાથી રૂપ હતો. પેલા સુદુપયોગ કયો હતો, શુદ્ધાત્મા રૂપ પરિણામ કયા હતા, એને ભાવ ત્રય કયા હતા, એને ભાવના રૂપ કયા છે. શું કીધું? વસ્તુ જે છે સાત શાશ્વત ધ્રુવ એ પરમ સ્વભાવ ભાવ, અને એમાં એકાગ્રતા પ્રગતિ તેને ભાવના કહે છે. પૂર્ણ ભાવની ભાવના એકાગ્રતા એ ભાવનારૂપ દશા હોવાથી, ભાવનારૂપ દશા હોવાથી કોણ મોક્ષ મારક? જે શુદ્ધાત્માનું પરિણામ ભાવ ત્રય કે સુદુપયોગ એ પર્યાય ભાવનારૂપ હોવાથી, શુદ્ધ પરિણામ ભાવ તો ભાવનારૂપ નથી. ભગવાન આત્મા વર્તમાન તેની એકાગ્રતા થતા જે ભાવના પ્રગતિ, ભાવના વિકલ્પ હવે નથી. આવી ઘણા ભાઈ કહે છે ને, ભાવના તો વિકલ્પ કહેવાય, ભણામ કહેવાય, ભણામ કહેવાય. અરે ભગવાન, તને ખબર નહીં ભણવા ધર્મની વાત કરે. બધા ભણ્યા પંડિત કાશીના ભણી ભણી વાત કરે કામ છે. હે, અરે ભાઈ, આ તો અંત નિર્વિકલ્પ દશાની ભાવનાની વ્યાખ્યા છે. ભગવાન આત્મા ભાવ સ્વરૂપ છે, ટીકા આનંદ ગુણને આનંદનો કંદ પરમાત્મા પોતે નિજ ધ્રુવ છે, શાશ્વત ભરનાર. એની સન્મુખની એકાગ્રતાને અહીંયા ભાવના કરવામાં, જે અવસ્થા પ્રગતિ તેને ભાવના કહો, તેને ત્રણ ભાવમાં કહો, એને શુદ્ધ અભિમુખ પરિણામ કહો, એને શુદ્ધ ઉપયોગ કહો. નીચે જે આવશે શુદ્ધા પરિણામી તો ભાવનારૂપ નથી. ભગવાન ધ્રુવ સ્વરૂપ તે કઈ વર્તમાન પર્યાયની ભાવના જેટલો નથી, જેવડો નથી. ધ્રુવ સ્વરૂપ છે સાત શાશ્વત સૈતન દોષ સૂર્ય આનંદ કંઠ, એ કઈ ભાવનારૂપ નથી. ભાવનારૂપ નથી, વર્તમાન પર્યાય રૂપે આ થઈ શકતું નથી. એ તત્વ રાગરૂપ તો નથી, ડરરૂપ તો નથી. ધ્રુવ સ્વરૂપ ભગવાન ચૈતન તત્વ ધ્રુવ એ સ્વરની અવસ્થા રૂપે તો નથી. કર્મ શરીરની આ દયાદાનના વ્યવહાર રત્નત્રયના વિકલ્પ રૂપે પણ એ નથી. પણ સિતારી જ્ઞાયક જ્યોતની દ્રષ્ટિ થઈને રમણતા પ્રગતિ એ ભાવના રૂપે પણ ટીકાવતું નથી. આ તો પર્યાય ઇન્દ્ર છે. ગરીબીને શું કહેવું? એ માટે એવું કઈ મારા ગરીબી હું પૂછે તો કહેવું હું. એ દાખલો હોય તો બાયડી અને રિહાની થી પછી મનાવે ગયા યાદ છું ફળું છું તો હું સમજાવી તો હું ગરીબ પૂછે શું કહેતા હતા. હું તો મોગ જાણી વાત કરતા હતા, કઈ ખબર પડે, કઈ ખબર ન પડે. ગરીબ જાણે કઈ કહેતા હતા તો મોક્ષ એટલે શું જવાની, એટલે શું ઊંડું છે ક્યાંક જાય ને? મોક્ષ એટલે ક્યાં જવાનું છે? ઊંડું ભાગી જવું ક્યાં લાગે? મોક્ષ એટલે આત્માની પવિત્ર પૂર્ણ દશા, તેનું નામ મોક્ષ. આત્મા પિતાલ છે તો મોક્ષ સ્વરૂપ જ છે. સમજાવું કઈ આવે છે ને? શિવનમંદિર કેટલાક આચાર્યો એમ કહે છે, દિગંબરના આચાર્ય એની વાત તો છે. મોક્ષ જીવનો થાય છે એમ નહીં, પણ મોક્ષ છે એમ સમજાય છે. ભગવાન આત્મા વસ્ત વસ્તુ સ્વરૂપે જ મુક્ત સ્વરૂપ જ છે. દ્રઢ છે, વસ્તુ છે, તત્વ છે, તો મુક્ત સ્વરૂપ છે. અવસ્થામાં પર્યાયમાં માનું છું કે હું બંધરૂપ છું, બંધરૂપ છું એ માનતા હતી એ વિચાર વડી સમજાઈ ગઈ. વિચારના જ્ઞાન દ્વારા સમજાણી ત્યારે એ આખી તો એમને છે, એ બંધાયેલી નથી અને એને છૂટવું એમાં છે. એ તો વસ્તુ પીડા ચુડાવની મૂર્તિ છે. એમ જ્યાં જ્ઞાનની પ્રજ્ઞા દ્વારા વસ્તુને સમજાણી મુખ છે, સમજાણું ભ્રાંતિ કરી ગઈ. મુખ થાય છે તો પર્યાયથી થાય એમ કહેવામાં, વસ્તુ તો મુખ સ્વરૂપ જ છે. મુખ સ્વરૂપ ન હોય તો પર્યાયમાં અવસ્થાનો અંદાજ પછી ક્યાંથી આવશે? સમજાય છે? કાંઈ આવી વાત તમને નથી. આટલું બધું સમજવું પડતું છે ભણવા માટે વરગાવે જ માણસ કેટલા એલ એલ બી આપવું. હે કૂતરા વરગાડવા 2000-2000 નો પગાર લેવા 5000 લે, કેટલા મહેનત બચારા મજૂરી જે વિનંતી કરતી. આ તો અંદરના સહજ પ્રયત્નના પરિણામ છે. આ તો જેના હાથમાં આનંદ સમપ્રભુ મહાન પરમેશ્વર સ્વરૂપ જ એનું પીડાવ છે. એકેલા આત્માનું હો એવા પરમેશ્વર શુદ્ધ ધ્રુવ સ્વરૂપ મુક્ત છે. માનતા હતી કે બંધાણ હો બંધાયેલો બંધાયેલી બ્રહ્મ બ્રહ્મ ચવતા ભગવાન છે તે છે, પણ કે છે તે છે સમજાણું કે પર્યાય પણ આખા બ્રહ્મમાં એકમે થયેલું નથી એમ કે છે. કેટલો અભ્યાસ માગે ત્યારે આ સમજાય. બાપુ આ તો અનંતકાળના દાઉદ્રના નાશ કરવાનો પ્રયોગ છે. એ પ્રયોગ તો અલૌકિક જ હોય ને. એ છે તું પર્યાય. આમાં તો વામુંદ્ર ખાસ જાય છે. બહુ કાલ તો સાધારણ હતું પણ પર્યાય થી નહીં શાંતિ બાકી હું અમને શું થયું નથી. આ તો વસ્તુ એમ કે છે કીધું દાખલા તો નહીં કોનું જો કોનું છે પૂરું શુદ્ધ સોળ વરું શક્તિર કે આપણું કોણ છે? હવે એમાં કથિર નો ભાગ અંદર હોય ને પછી ગાળીનું ધરી 13 વનું કરે 14 વનું કરે એ પછી 14 વનું જોડીને 16 વનું થાય અવસ્થામાં. પણ તો શક્તિમાં હતું ક્યારે થયું ને? વસ્તુ તો હતી કે 16 વનું થવા કાળે પેલા 13 વનું રહેતી 13 વલાનું દશા રહેતી નથી. તો એ દશા અને કાયમનું હોનું બે એક જ હોય તો 13 વલાનો નાશ છે ને 16 વનું થાય ત્યારે હોનાનો પણ નાશ થઈ જાય. નાશ કેવી કીધો? તું 16 વનો ટીકાવી છે ને નાશ થઈ જાય એમ. 16 વનો એટલે એ રાજી નથી. આ 16 વનું પર્યાય પ્રગટ થાય અવસ્થા એ, પણ વસ્તુ તો 16 વલી હતી. 16 વલી ન હોય તો આવી ક્યાંથી? સમજાણું કઈ વસ્તુ જે સોનું છે તો 16 વલું દ્રષ્ટાંત કંદરી કરો છે તે હશે. એની અવસ્થામાં હાલતમાં સત્કીર નેત્રામાંના ભીડ છે મળી દેખાય શુદ્ધતા પછી થાય. લોતા લોતા 13 વલું 14 વલું છું હું કરતા કરતા પછી છેલ્લે હોઉં એ તો અવસ્થામાં છું, દરિયાયમાં છું, દશામાં છું. વસ્તુ તો હોય વલી છે. હવે કે છે કે વસ્તુ જે 16 વલી એટલે એકરૂપ જે દ્રઢ છે એની આ 13 વલું કે 14 વલાની પર્યાય અને આ પિતાળી એક થઈ જાય તો આ 13 વલું ચલતી જાય ત્યારે આનો પણ ના થઈ ગયો. એ માટે બે ચીજ એક નથી ભિન્ન છે. સમજાણું કઈ આમાં ઘરી મજૂર આપણે પડે ગુજરાતમાં જેમ નથી મફત ના પૈસા મળી ગયા તુમને લઈને ના ના એ બધા ભ્રમણા પાછું આંગળાને જોયું છું ને અંદર કોણ સમજાવું આમાં એના કઈ આમાં નાખવા જ પૈસા મળતા છે ભૂલ નહીં મળે નહીં મને લઈને ભ્રમણા થાય ભાઈ ભંગાઈ મોટી ભ્રમણા તો બે આંડું તમે કીધું છે ને આપણે બહુ ખબર નથી ભાઈ જ્યાં તમે મુક્તાગીરી મુક્તાગીરી નું શેઠ છે ને ક્રોધપતિ લોકો ત્યાં આપણી સંખ્યા ક્રોધપતિ એમને આર કરવા ગયા લોકો કે આને ધ્યાન બહુ છે શું એ ખાસ હજાર સુની રાખે ત્યાં આંગળીમાં આ બધું સાંભળ્યું આપણે ક્યાં જોઈ ગયા હતા હે પેલા પણ આને કરોડ રૂપિયા તારે છે છોકરા બધા વિચાર છે હજી શનિ નો અહીં નાખીને શું તારે કામ છે મૂળમાં શનિ એ કઈ થતું નથી મરી જાય તો તારા અને કુદરત એવું મેન્યુ ભાઈ સ્વાગતમાં ઘણું માણસ બહુ ભેગા છે મોટા બધા નહીં મોટા બધા આ ઘી પડી નીકળી ગયું છું શું કામ છું ભાઈ છું અમરાવતી 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 નો શેઠ અમરાવતી એ નામ આપણું યાદ નહીં તમારે દાદા જાણે આવું શેઠ થી હું ગુચ્છી હું ખાવા સમજાને એમ પછી આનું વ્યાખ્યાન વ્યાખ્યાન ક્યુ ઘણું ઘણું માણસ સ્વાગત નતું પાછળથી કોઈ કે શેઠ થી રાખે છે સુની શું કરવા બ્રહ્મણા હતું ક્યાં હોય તો પૈસા હતા મેળવી ગયો નીચે હાથમાં બ્રહ્મણા ત્યાં તાગે પણ આ રાખે આજ જ મારા બીજું આંદોલન નથી છે સ્વાગતમાં ભીડ થઈ ત્યાંથી છૂટી ગયું છે હવે એને જેમ રહેશે હા મૂળે સારી નથી આંદોલન બધું પણ અજ્ઞાનીઓને બ્રહ્મણાના કારણ મળે એને આત્મા સમજાય સૈનકાળમાં નહીં જેને હજી બહારની ભ્રમણાઓ છે કે આનાથી આમ થાય છે એને નામ થાય છે અહીં તો કે છે કે તારા પૂર્ણ પરિણામથી પણ ધર્મ નહીં થાય એ ભ્રમણા છોડી દે કે આનાથી થાય છે એ વાત છે અહીં તો સમજાવું કઈ બે અધર્મ થાય એટલો ભ્રમણામાં એને ધર્મ કેવા ધર્મ શું છે એને સાંભળવાની પાત્રતા નથી એને થઈ બાપુ આ તો અઝર પ્યાલા છે સમજાવું કઈ કે છે આ તો કે છે ભગવાન આત્મા ઓલા પુનના પ્રેરણ તો ક્યાંય રહી ગયા પૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ હવે તો એને ગરીબ માટી થઈને રહી અહીં તો પરમાત્મા પોતે નિજ પરમાત્મા શુદ્ધ સચિદાનંદ સત શાશ્વત વસ્તુ એને લક્ષી એનું ધ્યાન કરીને એના માથી પ્રગટેલી પર્યાય નિર્મળ શાંતિ આપનારી અનુભવ આનંદદાયક આનંદદાયક ભાવના અતિન્દ્રિયાની ભાવના એ ભાવના અવસ્થા છે પર્યાય છે અંશ છે એ ત્રિકાળીન્દ્ર ને બે ભીન છે જો બે એક થઈ જાય એ અવસ્થા પલટતા મોક્ષની દશા થતા એ અવસ્થા મોક્ષનો માર્ગ રહેતો નથી અને એ રહેતો નથી ને આત્મા બે એક હોય દ્રવ્ય એક હોય તો એ મારે દ્રવ્ય નહીં રહે બધું સમજાણું કઈ ઝીણું તો છે બધા હવે ધીમે ધીમે ન સમજાય એમ ન માનવું એ તો ત્રણલોક નો નાથ ચિદાનંદ કેવળ જ્ઞાન લેવાને તૈયાર છે એક અંતરમૂર્તમાં કેવળ જ્ઞાન લીધેના આઠ આઠ વર્ષની ઉંમરે રાજકુમારે સમજાય છે કઈ એ છે એ પર્યાય શુદ્ધ પરિણામી ભાવ લક્ષણ એવું વિગ્રહ ટીકાવી એનાથી કોઈ અતિશય છે કોઈ પછી પર્યાય શા માટે ભાવના રૂપ હોવાથી એ તો ભાવના છે, એ કાયમી ચીજ ભાવ ત્રિકાવી છે, વસ્તુ ત્રિકાવી છે, અને એકાગ્રતા તો નવી ભાવના રૂપ છે, અને પૂર્ણ એકાગ્રતા થતા એ ભાવ કરી જશે. સમજાણું કાંઈ શુદ્ધ પરિણામ ભાવના રૂપ નથી. જો તે પર્યાય એકાંત શુદ્ધ પરિણામ કે ભિન્ન હોય, ભગવાન આત્મા આનંદ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને આનંદ પ્રજ્ઞો ધર્મ પ્રજ્ઞો એ પર્યાય છે. એ અવસ્થા અને સ્વીકારી વસ્તુ એકાંતે એક હોય, એકાંતે એક હોય તો મુખનો પ્રસંગ બનતા ભાવનારો મુખ કામ પર્યાયનો વિનાશ થાય છે. જયારે જયારે આત્માની પૂર્ણ દિશા મોક્ષ થાય કે બંધ દિશા થાય, કેવળનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ, જો ભાવનારૂપ હવે ખુલાસો કરી જાય, મોક્ષ કારણભૂત, મોક્ષ કારણભૂત પર્યાય નો પૂર્ણ આનંદ રૂપી મોક્ષ, એનો જે કારણ મોક્ષ કારણ દિશા હતી એનો વિનાશ થતા શુદ્ધ પરિણામ ભાવ પણ વિનાશ મળતા નહીં. ચૌદ ગણું જોઉં ચૌદ ગણું થયું કે તેર ગણું ચૌદ ગણું જો આખા સોનાની યારી અભેદ હોય તો આ તેર ગણું જતા સોનું પણ આપણું રહ્યું કરવું, તો તેર ગણું અને સોનું ચિકાવી બે એક નથી. હરે જુદાય હે ભાઈ, છોકરા જુદા, કરમ જુદા, રાગ જુદા. શરીર જુદું, કર્મ જુદા, કરનાનું જુદા, આ પુનપાપના ભાવ જુદા, આ નિર્મળ અવસ્થા થઈ પણ ત્રિકાળી ભાવથી જુદી. કાંઈ ઘરના પણ પાંચ પતિ માણસ બધા એક થઈ ગયા હોય તો એક મરજ બધા મરી જવા જોઈએ. એનો શું કે મરી ગયો કે નહીં, એમ આત્માની પર્યાય ને દ્રવ્ય એક હોય તો પ્રજા પ્રજા પર્યાય જતા વ્યય થતા એમ મરું એટલે વ્યય થયો. મોક્ષ માર્ગની જે અવસ્થા પ્રતિ એ જયારે વ્યય થાય છે અભાવ, અને પૂર્ણ મોક્ષ દિશા થાય ત્યારે ભાવ રહેતો નથી, એ મરી ગઈ. એક અપેક્ષા જઈ થયો તો વ્યય પણ જોવું ગઈ થયું મરી જવું જોઈએ. એ જ્ઞાનીના અંદર ઘર ઊંડા છે બાપા ભાઈ, એ કોઈ બહારથી ચીતરેથી મળી જાયેલી ચીજ નથી. અનંતકાળમાં અનંતકાળ શું કેટલું એને ઘણું કર્યું, યોગ કર્યા, ધ્યાન કર્યા, તો આ વસ્તુને સમજાવી ના ક્રિયાકાંડ કરી વનમાં થયો આમ બદલ ઓમ 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 શું પણ ઓમ ઓમ એ નીકળશે. એ વિકલ્પ થી તો જુદો, પણ સ્વીકારી દ્રવ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ શાશ્વત એના ભાને દિશા થઈ પ્રગટ, એ પણ વસ્તુથી જુદી જુદી ન હોય તો બે અંશ એક સરખા થઈ જાય, એક અંશ સરખા થઈ તો આ અંશ જતા આ અંશ પણ ભેગો જાય. મારે કથન છે કર્યા મોક્ષના માર્ગની અવસ્થા શુદ્ધ ધ્રુવ તરફથી અપેક્ષા એ જુદી છે. જેટલું જુદું પામું આમાં સમજાય, જેટલું જુદું પામું આમાં હા હા હે, હું પણ પર્યાય ને દ્રવ્ય સિદ્ધ કરે છે. અંશ થી અંશ રૂપે છે, અંશી થી અંશી રૂપે ત્રિકાળ છે, આખો અંશી અંશ રૂપે થયો નથી, નહીતર અંશના અભાવ થતા આખો અંશીનો પણ અભાવ થઈ જાય. આટલો ભેદ જ્ઞાનનો વિવેક કરાવે છે. સમજાવું કાંઈ ધારણા રૂપ મોક્ષ કારણ રૂપ પર્યાય જોવાય. આ નવું આવા બોલના નામ આવ્યા બધાનો. એક નાયું છું તેનું નામ જાણે છે, મનભાઈ જાણે છે ને તેનું જ બાસન, એ પણ મોક્ષ નો માર્ગ છે. પછી આવ્યું છું ત્યાં શુદ્ધ પ્રણાયુભાવી કરનારાઓ જાણું કોણ શુદ્ધ રહ્યા મીરા. જીવ જાણે છે શુદ્ધ જ્ઞાન પર નથી જીવ, એ પેલો બોલો છો પછી લીધી છે. શુદ્ધ ઉપાદાન કરતો નથી કર્યા છે, એવો વાત છે. પછી લીધી છે ને પેલા ગાથાની, ગાથાની ચોથી લીધી શુદ્ધ જ્ઞાન પર જીવ પોતે શુદ્ધ ઉપાદાન કઈ કરતો નથી કર્યાની વાત છે. એ પણ શુદ્ધ જ્ઞાન પર મોક્ષ નો માર્ગ જાણે છે, બીજો મોક્ષ નો માર્ગ છે. અને પછી પરમાત્મા શ્રદ્ધા જ્ઞાન અનુસરણ આવી એ ચોથો બોલ છે. સગડો કઈ જઈ ગયો, શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ વ્યવહારથી નહીં જી ભક્તભૂત તથા બંધમોક્ષ ના કારણ ને પરિણામ પ્રસંગ છે. સીધો બોલાવ્યો બીજી લીધી છે ને ચોથા. આત્મદ્રવ્યના સંરક્ષકના અનુસરણ રૂપે પૂર્ણ છે ચોથો આવ્યો. ભાવ ત્રય છે પાંચમો આવ્યો. શુદ્ધાત્મ રૂપે છઠ્ઠો આવ્યો. શુદ્ધ ઉપયોગ થી હાથમો આવ્યો. ભાવના રૂપે આઠમો આવ્યો. અને લોક કારણ રૂપે નવમો આવ્યો. એ મોક્ષ માર્ગની પહેલાના આટલાના માટે હજી ચાર બાકી છે. વિશેષ આત્મ
વચન સાહેબ.